તારીખ 21/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 494 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 818
પત્રાંક 494 ચાલે છે આનું 396 બીજા પેરેગ્રાફથી કરુણાનો યુગનો વિષય કેટલું ચાલ્યો છે આ પત્રમાં પહેલા પેરેગ્રાફમાં બે પ્રકારના કર્મની વાત કરી એક પ્રકાર એવો છે કે ભોગવા વિના છૂટકો નહીં બીજો પ્રકાર એવો છે કે ભોગવા પહેલાં પણ એમાં ફેરફાર થઈ જાય છે થઈ શકે છે તીવ્ર પરિણામથી બંધાયા હોય તો ફેરફાર ન થાય મંદ પરિણામથી બંધાયા હોય તો ફેરફાર થાય પાકોની જેમ ઉતરે નહીં અને કાચો રંગ ઉતરી જાય એવી રીતે બીજા પેરેગ્રાફથી એક જે પ્રકારે સ્થિતિ વગેરે બાંધ્યું છે તે જ પ્રકારે ભોગવવા યોગ્ય હોય છે બીજા જીવના જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા હોય છે એક પ્રકાર એવો છે કે જે સ્થિતિ જે પ્રકારે સ્થિતિ વગેરે બાંધ્યું સ્થિતિ વગેરે એમાં ચાર કુલ ભેદ છે એના પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અને અનુભાવ પ્રકૃતિ એટલે જ્ઞાનાવરણી દર્શનાવરણી વગેરે અથવા ક્રોધ માન માયા લોભ એ બધી પ્રકૃતિ છે પ્રકૃતિ એટલે પ્રકાર કોઈ આ પ્રકારનો કોઈ આ પ્રકારનો કોઈ ક્રોધ પ્રકારનો કોઈ માન પ્રકારનો કોઈ જ્ઞાનાવરણી પ્રકારનો કોઈ આયુષ પ્રકારનો એ પ્રકૃતિ એટલે પ્રકાર સ્થિતિ એટલે મુદત કે બાંધ્યું હોય પછી અમુક સ્થિતિ સુધી જીવની સાથે પરમાણુ રહે અને ઉદય આવવાના કાળ હોય એની વચ્ચેના ગાળાને સ્થિતિ કહે છે જ્યારથી બાંધ્યું ત્યાર પછી ઉદય આવે કોઈનો વહેલો ઉદય આવે તો ઓછી સ્થિતિ એ બંધાણું હોય કોઈનો મોડો ઉદય આવે વધારે સ્થિતિ એ બંધાણું હોય એક એ છે અને એક એ ઉદયની સ્થિતિ જેટલો જથ્થો બાંધ્યો હોય એને પ્રદેશ કહે છે ઘણો જથ્થો બાંધ્યો હોય તો એ લંબાઈ જેમ કે આયુષ છે એના પરમાણુ બાંધ્યા હોય થોડા બાંધ્યા હોય તો આયુષ ઓછું હોય વધારે બાંધ્યા હોય તો આયુષ લાંબુ હોય કેમ કે એ પરમાણુ ક્રમે 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 ખરે છે ઉદયમાં આવીને ખરે છે થોડો જથ્થો હોય તો વહેલો પૂરું થઈ જાય વધારે જથ્થો હોય તો લાંબુ એને પ્રદેશ બંધ કહે છે પ્રકૃતિ સ્થિતિ પ્રદેશ અને અનુભાગ ચારમાં અનુભાગ છે એ મુખ્ય છે બંધનો પાસો છે બંધના ચાર પડખા એમાં અનુભાગ બંધ છે એ મુખ્ય છે અનુભાગ એટલે ફળદાન શક્તિ એ તમે જેટલા રસથી કર્મ બાંધ્યું હોય એટલો તીવ્ર મંદ એનો ઉદય આવે એક બીજો દ્રષ્ટાંત આપીએ કે તમને એક નાની ફોડકી થાય અને દુખાવો બહુ હોય તો એનો પ્રદેશ ઓછો છે પણ અનુભાગ એનો ઘણો છે મોટું ગુમડું થયું હોય પણ દુખાવો ન હોય તો પ્રદેશ વધારે છે પણ અનુભાગ ઓછો છે એવી રીતે એટલે જે દુઃખ છે એ તો અનુભાગને લઈને છે પીડા છે તો અનુભાગને લઈને પ્રદેશને લઈને નથી પ્રકૃતિને લઈને નથી સ્થિતિને લઈને અનુભાગને લઈને આકુળતા અથવા દુઃખ છે અનુભાગ છે એ મુખ્ય છે અને એ રસથી અનુભાગ પડતો હોવાથી મુમુક્ષુની ભૂમિકામાં રસમંદ કરવાનો પ્રયોગ હોય છે અને જ્ઞાન દશામાં તો રસમંદ હોય જ છે તીવ્ર રસ થતો જ નથી કેમ કે આત્મરસ ઉપજ્યો છે એટલે વિભાવ રસ ઘીતો છે આત્મરસને કારણે વિભાવ રસ તૂટેલો છે એટલે ત્યાં તો રસમંદ હોય છે જ્ઞાન દશામાં પણ મુમુક્ષુ દશામાં મંદ રસની કેળવણી દશાને કેળવણી કરે છે. તો શું છે કે એક તો જે પ્રકારે સ્થિતિ વગેરે બાંધ્યું છે તે જ પ્રકારે ભોગવવા યોગ્ય છે. બીજા કર્મ એવા છે કે જીવના જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા હોય છે, એમાં ફેરફાર થાય છે, નિવૃત્તના અભાવ થાય છે. જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા કર્મની નિવૃત્તિ જ્ઞાની પુરુષ પણ કરે છે, પણ ભોગવવા યોગ્ય કર્મને જ્ઞાની પુરુષ સિદ્ધિયાદિ પ્રયત્ન કરી નિવૃત્ત કરવાની ઈચ્છા કરે નહીં, એ સંભવિત છે. એમની પાસે રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ હોય જ્ઞાની પાસે તો પણ એ કર્મને ભોગવવા નથી એવી રીતે પ્રયોગ ન કરે, એવી ઈચ્છા ન કરે. કર્મને યથાયોગ્યપણે ભોગવવા વિશે જ્ઞાની પુરુષને સંકોચ હોતો નથી, એ જ્ઞાનીની પ્રમાણિકતા છે. કેમ કે બાંધેલું કર્મ છે એ એક ન્યાયે કરેલું કર જ છે, બરાબર કર જ કર્યું છે, દેવું કર્યું છે, લોન લીધી છે, એ તો વ્યાજ સહિત આપવા જ જોઈએ પાછા, એ પ્રમાણિકતા છે. એટલે એમાં નહીં આપવામાં કાંઈ સંકોચ ન કરે. પ્રમાણિક માણસ જેમ સંકોચ ન કરે એમ જ્ઞાની પણ સંકોચ ન કરે. કોઈ અજ્ઞાન દશા છતાં પોતા વિશે જ્ઞાન દશા સમજનાર જીવ કદાપી ભોગવા યોગ્ય કર્મ ભોગવવા વિશે ન ઈચ્છે તો પણ ભોગવે છૂટકો થાય એવી નીતિ છે. શું છે? કોઈ જીવને અજ્ઞાન દશા હોય છતાં એ પોતે એમ સમજે કે મને તો જ્ઞાન દશા થઈ ગઈ છે, હવે એને કર્મ ભોગવવા તો ગમે નહીં, કેમ કે એમાં તો પ્રતિકૂળતા છે, તો એને ભોગવવાની ઈચ્છા ન હોય તો પણ એ તો ભોગવવા જ પડે, એથી કાંઈ કર્મ કાંઈ છોડે નહીં. એને પોતાની સમજણ ફેર છે પણ કર્મમાં એથી કાંઈ ફેરફાર નથી થઈ જતો. જીવનું કરેલું જો વગર ભોગવે અફળ જતું હોય તો પછી બંધ મોક્ષની વ્યવસ્થા ક્યાંથી હોઈ શકે કે ન હોઈ શકે? આ તો વાત લીધી. ત્યારે પણ રસ તીવ્ર થઈ જાય, ત્યારે રસ જેમ ઘૂંટાય ક્યારે રસ તીવ્ર થાય ત્યારે. હા, તો એમાં રસ વધારે પડે રેડાઈ જાય, એના કરતા કઈને હળવું થવું સારું. અથવા એ વખતે વિચારવું કે આ જીવને શું જરૂર છે, કોઈને કંઈ કહેવાની જરૂર શું છે, આ જીવને શું જરૂર છે. જેમ કે તમારું ઘરમાં એક વડીલ તરીકેનું સ્થાન છે, એ સ્થાન વ્યવહારિક સ્થાન છે, નિશ્ચયથી આપણે એ સ્થાન મૂકી દેવાનું છે. આપણે વડીલે નથી ને ફડીલે નથી, કાંઈ નથી, આપણે એક જીવ છીએ અને આપણે આપણું કલ્યાણ કરવું છે, બીજું કંઈ કરવું નથી. હવે અનંતવાર આ બધું કરી ચૂક્યા, આપણે આપણું કોઈ ઘરમાં સ્થાન કલ્પેલું હોય છે એ કલ્પના માત્ર છે, વ્યવહાર દ્રષ્ટિએ ભલે એ બરાબર દેખાતું હોય પણ આપણને નુકસાન કરતા છે, કરે જ કરે. માટે આપણે એક આત્મા છીએ એમ લઈ લેવું અને આત્મા તરીકે આત્માનું કલ્યાણ કરવું છે, આપણે બીજું કાંઈ કરવું જ નથી ને. હવે ગમે ત્યારે આયુષ પૂરું થઈ જશે પછી શું થશે, એમ જ લઈ લેવું. આપણે મૃત્યુને સામે જ રાખવું, જરાય આગું જવા જ ન દેવું, અને એક જ રાખવું, હે એક જ રાખવું કે આપણે જલ્દી આપણું કામ કરવું છે, આપણું કામ કર્યું નથી ને જલ્દી કરી લેવું છે, જલ્દી કરી લેવું છે, બીજું કાંઈ જોવું નથી ને. કોઈ અપમાન કરે તો ભલે કરે, કોઈ ગાળ દેજો તો ભલે દઈ દે, અરે કોઈ મારી લે તો ભલે મારી લે, બધી તૈયારી રાખવી. આ તો એવી પરિસ્થિતિ નથી આપણા ઘરની, પણ આપણે તો બધી તૈયારી રાખવી, છેલ્લી હદની તૈયારી રાખવી. કોઈ અપમાન કરે, કોઈ ગાળ દઈ દે, કોઈ મારી લે, આપણે પરિણામ બગાડવા નથી. આપણે આત્મા તરીકે એમ આપણને કેમ ભૂલવો, બીજું બધું ભલે ભૂલી જાઓ, ઉપદેશ વચનો ભલે તમે ભૂલી જાઓ, પણ હું આત્મા છું એ વાત શું કરવા ભૂલવી જોઈએ? એ આત્મા છું ક્યારે ભૂલી જાઉં? ઓલી પકડ હોય ત્યારે, કે હું ફલાણી ફલાણી છું, એ પકડ હોય તો થઈ રહ્યું, તો પછી આત્મા છું એ પકડા છે ને, આત્મા છું એમ પકડ કરો એટલે ઓલી વાત છું છે. આપણે હિત કરવું અહિત કરવું એ સ્વતંત્ર રીતે આપણા હાથની વાત છે, એકદમ સ્વતંત્ર રીતે આપણા હાથની વાત છે. એ તો એમ જ છે, ખરેખર કોઈનો દોષ છે જ નહીં. આપણા પરિણામ બગડે, આપણને દુઃખ પહોંચે એમાં ખરેખર કોઈનો દોષ છે જ નહીં. આપણા અજ્ઞાનથી જ આપણને દુઃખ છે, જ્ઞાને કરીને દુઃખ થાય જ નહીં ને. જ્ઞાન પોતે સુખ સ્વરૂપ છે અને જ્ઞાન પોતે સુખને ઉત્પન્ન કરનારું કારણ પણ છે. બે વાત જ્ઞાનમાં છે, કારણ કાર્ય બે જ્ઞાનને છે, સુખનો સુખનું કારણ પણ જ્ઞાન અને સુખનું કાર્ય પણ જ્ઞાન છે. દુઃખનું કારણ અજ્ઞાન, અજ્ઞાને કરીને દુઃખ છે. જ્યારે જ્યારે આ આત્માને દુઃખ થાય ને આકુલતા થાય ત્યારે સમજવું કે નક્કી આ આત્મા અત્યારે અજ્ઞાનને સેવી રહ્યો છે. કયા પ્રકારને અજ્ઞાનને સેવી રહ્યો છે ગોતવા નીકળવું, ગોતવા નીકળશો એટલે બીજું બધું તો ઓટોમેટિક જ વ્યૂ જશે. ઠીક, મેં આ મારું સ્થાન માન્યું ને માટે મને દુઃખ થાય છે, આ જ મારી ભૂલ છે, આ જ મને દુઃખી કરે છે, મારે શું લેવા દેવા છે? અને ખરેખર આંખ વેચાય ત્યારે કાંઈ લેવા દેવા રહીએ છે? કાંઈ લેવા દેવા રહેતી નથી. અમુક શું છે, કોઈ પણ ઘરમાં કોઈ માણસ ગુજરી જાય ત્યારે વાતો એમ જ થતી હોય છે. એ વખતે બધા દાપણથી વાત કરતા, જુઓ બિચારાને કાંઈ હતું લેવા દેવાનું કાંઈ ને, એને બિચારાને કાંઈ સંબંધ હતો, કાંઈ એને લેવા દેવાનું રહ્યું, કાંઈ લેવા દેવાનું હતું એ પણ તારે એમ જ છે. એ વખતે અંદર અંદર વાત કરે એવી રીતે, જુઓ બિચારો એમને ભર્યો ભાદરો મૂકી વ્યો ગયો કે હો, અને કાંઈ હતું કે ખરેખર એને કાંઈ નહોતું, એ તો અત્યારે નથી જ તે, તો તું માનીને બેઠો છું, દુઃખી થશો, બીજું કાંઈ નથી. બાકી કે તારે કાંઈ છે જ નહીં લેવા દેવા, પરિસ્થિતિ એમ શરીરે મૂકીને જવું છે, પછી બીજું શું લેવાનું હતું? આખી પર્યાય પલટો મારી જશે. અત્યારે જે પર્યાયને લઈને આપણે વિષય કસાયના પરિણામ કરીએ છીએ, આખી પર્યાય પલટો મારી જશે, પર્યાય છૂટી જશે, શરીર છૂટી જશે નહીં, પર્યાય છૂટી જશે. પછી હું પર્યાય મહિના અવસ્થા, આ બાપ સ્ત્રી પર્યાય હે ઘરમાં, ઘર મેં સ્ત્રી પર્યાય હે, આપકે બહુ કે આપ સાસ હૈ, આપકે સંતાનો કી માં હૈ, ઓર અપને હસબન્ડ કી પત્ની હૈ, આપકે પર્યાય હૈ ને સબ, હા વો પર્યાય પલટ જાયેગી, આયુષ પૂરા હોતે પર્યાય પલટ જાયેગી. અભી ઘર મેં આપકો મમત્વ રહે ગયા સમજો, તો ઘર મેં આપ છુઆ બન કે આયે, છેપકલી બન કે આયે, હા પર્યાય પલટ 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 કર આયે કે નહીં? વહી ઘર મેં ક્યા લેના દેના રહ્યા? આપકો રસોઈ કી સુગંધ આઈ, ચલ ગયે કિચન મેં, લકડી લેકર કે વો બેલણ, જે બહુ કે હાથ મેં બેલણ આયે, ઠપ ઠપ માર કરકે નિકાલેંગે. અભી અભી વેલણ લેવે તો, અભી વેલણ કો વેલણ માર દે તો, અચ્છા મેરે કો વેલણ મારતી હે તું, હા એટલી માથા ભારી હો ગઈ તું બહુ વો કરકે. અભી એસા હોયગા, લેકિન અગર ગડબડ કરી ગઈ તો વેલણ ખાના હી પડેગા, બહુ કે હાથ સે વેલણ ખાના પડેગા, એ વાત હોય ગઈ. અહમભાવ ક્યાં ને, मैं सास हूँ, मैं बहू को ऐसा कर सकती हूँ, बहू कहती हूँ, बहू बहू फिर बहू ऐसा करेगी, बात तो वो आएगी इसमें से। पर्याय पलटी जवानी छे, शरीर तो रहेवानुं नथी, ई शरीर तो बीजी तो वात ज क्या रही, चर्चा ज करवानी क्या रही कि बीजी हूँ रहेशे आत्मा। ये नजर सामे आ बधुं देखाय तो जीव पोतानुं आत्मकल्याण करवा लागी जाय, નહીતર મૂકવું મુશ્કેલ છે, નહીતર પકડ મૂકવી મુશ્કેલ છે, કેમ કે ઘણું ઘૂંટ્યું છે ને ઘણું મજબૂત કર્યું છે, ઘણું રસ લીધો છે ને ઘણું પાકું કરેલું છે, પણ ગમે એટલું જ્ઞાન પાકું કર્યું હોય ને ગમે એટલું પકડાણું હોય, જ્ઞાનમાં બળ ઘણું છે, જ્ઞાનમાં ઘણું બળ છે, બધું છોડાવી નાખે, તોડાઈ તોડી નાખે બધાને જ્ઞાન, જ્ઞાન એવી ચીજ છે। નહીતર લોકો એમ કહે છે કે ભાઈ પ્રકૃતિ અને પ્રાણ હારે જાય, મરી જાય તો છોડે નહીં માણસ પ્રકૃતિ, તો કંઈ નહીં, જ્ઞાન છે એ પ્રકૃતિને મારી નાખે, મર્યા પહેલાં આયુષ પૂરું થયા પહેલાં જ્ઞાન મારી નાખે, જ્ઞાનમાં એવી શક્તિ છે, બાકી કોઈ એની દવા જ નથી, પ્રકૃતિની કોઈ દવા નથી આ જગતમાં, ગમે એટલું સમજાવવાની કોઈ સમજે જ નહીં જગતમાં, કોઈ પ્રકૃતિ છોડે જ નહીં, ગમે એટલો દુઃખી થાય હેરાન થાય પ્રકૃતિનો છોડે, જ્ઞાન થાય તો છૂટી જાય પ્રકૃતિ, સહજ માત્રમાં છૂટી જાય એવી શક્તિ જ્ઞાનમાં છે। શું કહ્યું કે જીવનું કરેલું કર્મ જો વગર ભોગવે અફળ જતું હોય, એટલે નિષ્ફળ જતું હોય, તો પછી બંધ મોક્ષની વ્યવસ્થા ક્યાંથી હોઈ શકે? તો કોઈ રીતે નિષ્ફળ જતું નથી, કોઈ ચમત્કારથી એ નિષ્ફળ જતું નથી, કોઈ પણ પ્રકારના બીજા ઉપાયથી પણ નિષ્ફળ જતું નથી, અને જગતમાં લોકો દેવ દેવલાને માને છે કે ભાઈ આપણો કાંઈ ઉદય આમ ખરાબ આવવાનો હોય તો ફરી જાય, એવું કોઈ દી બની શકતું નથી, જગતમાં કોઈ એવા દેવોનું પણ સામર્થ્ય નથી, દેવ ફકીર ઓલિયા બીજા ત્રીજા સાધુ સંત કોઈનું, ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર જૈન પરમેશ્વર કોઈનું સામર્થ્ય નથી કે કોઈનો ઉદય કોઈ ફેરવી દે બદલી દે, જેણે જે કર્યું એને ભોગવે છૂટકો છે, જૈનના પરમેશ્વર હોય કે અન્ય મતના પરમેશ્વર હોય કે ગમે તે કુદેવ હોય, માતા મેલડી બીજા ત્રીજા ઢીકણા નોકડા ગમે તે દેવ હોય ને, એ બધી વાતો હંગભંબક છે, માને છે ને બધા, ખોડિયારમાં જાય ને કોઈ મહુડીમાં જાય ને કોઈ ક્યાંય જાય છે ને કોઈ ક્યાંય જાય છે ને કોઈ આ શું જાય છે સાંઈબાબામાં જાય છે ને કોઈ ઓલા પણ જે જેતપુરમાં શું છે જલારામ બાપા છે ને કાંઈક છે ને, વીરપુર જેતપુરમાં વીરપુર છે બરાબર, જેતપુરમાં વીરપુર છે, એમ એક બાજુ એક વાર ગયા એ બાજુ નીકળ્યા હતા ગાડી લઈને, એ આપણે જોતા જઈએ ઘણું ગડબડ ચાલે છે, પુષ્કળ માણસો આવે છે અને લોભે લોભે લાભે લોભે સમર્પણ એટલું જ કરે છે, પાછા જોતા નથી, એ તો બિચારા ગુજરી ગીધર બાપા કરીને એમના દીકરા એ કોઠવાળા હતા, એને પોતાને કોઠ એ કોઠ પોતે મટાડી શકે નહીં, એને બધા બીજા ત્રીજા આવી બધી રોગની અને કોઢની માન્યતા વાળા ત્યાં પાછા મટાડવા આવે, નજર સામે જોવે કે આને તો મટતો નથી, મારે ક્યાંથી મટવાનો હતો, આ કર્મનો ઉદય છે, એનું કરેલું કર્મ છે એને ભોગવે છૂટું પછી। અંધશ્રદ્ધામાં લોકો મિથ્યાત્વને દ્રઢ કરે છે, અજ્ઞાનને દ્રઢ કરે છે, અને એવી મિથ્યા માન્યતા, ઊંધી માન્યતા, ખોટી માન્યતા, એનું ફળ પશુગતિ છે। શું છે? વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર સિવાય કોઈ પણ દેવગુરુ શાસ્ત્રને માનતા એનું ફળ પશુગતિ છે, ત્રીજમાં જાય આવો કર્ણાનું યુગનો સિદ્ધાંત છે. હા, વધુમાં વધુ પડે તો એટલી સ્થિતિ બંધાય, 70 કોડાપોડી સુધી ચાલે. એટલી સ્થિતિ બીજા કોઈ કર્મની નથી લાંબી, કેમ કે ચીકણા પરિણામ મિથ્યાત્મના સૌથી વધારે થાય છે. પણ જગતમાં કુદરતી જે બંધ મોક્ષની વ્યવસ્થા છે એ કુદરતી છે, વૈજ્ઞાનિક છે, અને એમાં કોઈની ઈચ્છા રાગ કાંઈ ચાલતું નથી. વેદની આદિ કર્મ હોય તે ભોગવવા વિશે અમને નિરીક્ષા થતી નથી. શું કહે છે? વેદની એટલે રોગની દશા, શરીરમાં રોગ આવે એ કર્મ ભોગવવા માટે અમને, પોતે લખે છે, એમ ઈચ્છા નથી થતી કે રોગ ન થાય તો સારું, શરીરમાં રોગ ન થાય તો સારું એવી અમને ઈચ્છા થતી નથી, અથવા રોગ આવ્યો હોય તો જલ્દી મટી જાય તો સારું એવી પણ ઈચ્છા થતી નથી. જો જ્ઞાની પુરુષ છે એ શું લખે છે, હવે આપણે એને અનુસરવાનું છે કે એથી વિરુદ્ધ જવાનું છે? તો પછી રોગ આવે ને હટ હટ દવા લઈ લ્યો, રોગ આવે એટલે હટ મટાડી દો, જલ્દી ડૉક્ટર પાસે જાઓ, જલ્દી કાંઈક કરો, શું કરવા માંડો? દેવું કર્યું છે ચૂકવવાની દાનત જ નથી, શું છે? વેદની આદિ કર્મ હોય તે ભોગવવા વિશે અમને નિરીક્ષા થતી નથી, જો નિરીક્ષા થતી હોય તો ચિત્તમાં ખેદ થાય કે જીવને દેહાભિમાન છે, દેહ તે હું, શું કરવા ઈચ્છા થઈ? દેહ તે હું એમ આવ્યું ત્યારે તને ઈચ્છા થઈ ને કે મારે રોગ ન થયો, પણ તને ક્યાં રોગ થયો છે? શરીરને થયો છે, પણ દેહ તે હું એમ આવે ત્યારે એમ થાય કે આ રોગ ન થાય તો સારું. અરે લોકો ગભરાય છે રોગથી, રોગ થાય એટલે ગભરાટ શરૂ થાય, અરે મારે શું થશે, તારું કાંઈ થવાનું નથી, આયુષ છે એટલું જ આયુષ છે, ઓછું થવાનું છે ને વધવાનું નથી, કોઈનું આયુષ ઘટતું નથી, કોઈનું આયુષ વધતું નથી, અને અસાતા કર્મ જે બાંધ્યું છે એ તો ભોગવે છૂટકો છે, એમાં બીજો વિકલ્પ કરવાનો શું અને ડરવાનો શું, કે ભય પામવાનું કારણ શું, કે ગભરાટનું કારણ શું છે? મુજે હોતા હે યહી કારણ હૈ, સહન નથી થતું એમ કે છે. શું કરવા સહન નથી? મને થાય છે એટલે સહન નથી થતું, આત્માને થોડો થાય છે, આત્માને રોગની પીડા વેદના જણાય છે, જ્ઞાનને તાવ આવતો નથી, જ્ઞાનને માથું દુખતું નથી કે પેટમાં દુખતું નથી, કેમ કે જ્ઞાનને માથું નથી ને પેટે નથી, એમ જ્ઞાનને શરીર નથી, શરીરનો રોગ શરીરમાં છે, મને થાય છે એનું દુઃખ છે, અને જેટલું એ બાબતમાં પરિણામ નબળું એટલું દુઃખ વધારે, પીડાના પ્રમાણમાં દુઃખ નથી. હો કોઈકને ઓછી પીડા હોય એને રાડો પાડે, કોઈને વધારે પીડા હોય ને કાંઈ રાડો ન પાડે, કેમ એનું મન નબળું, પરિણામ જેટલા નબળા એટલું દુઃખ વધારે. બાકી તો અજ્ઞાનમાં એ લોકો મનોબળવાળા એવા હોય છે, કાંઈ ન લાગે એને, ગમે એવો રોગ થાય કાંઈ નહીં. આ તો ભેદજ્ઞાનીનો વિષય છે, જ્ઞાન દશા એટલે તો ભેદજ્ઞાનનો વિષય છે, એનું તો કેટલું બળવાન પણ હોય, આત્મબળ તો કેટલું બધું જબરદસ્ત છે. શું લખે છે કે જો રોગની નિરીક્ષા થતી હોય, શું રોગની નિરીક્ષા થતી હોય તો ચિત્તમાં ખેદ થાય કે જીવને દેહાભિમાન છે, તેથી ઉપાર્જિત કર્મ ભોગવતા ખેદ થાય છે અને તેથી નિરીક્ષા થાય છે. પોતે જ ઉપાર્જન કર્યું છે, પોતે જ બાંધ્યું છે, પછી એની નિરીક્ષા શું કરવાની? મંત્રથી, સિદ્ધિથી અને બીજા તેવા અમુક કારણોથી અમુક ચમત્કાર થઈ શકવા અસંભવિત નથી. ત્યારે પછી આ પ્રશ્ન શું કરવા પોતે ઉઠાવ્યો છે કે કોઈ પ્રશ્ન સામે આવે કે ભાઈ જગતમાં મંત્ર, તંત્ર, રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિ અને વિદ્યાઓ, આ વૈદકની પણ વિદ્યા છે ને, મેડિકલ સાયન્સ એ વિદ્યા છે, તો આ બધું નકામું છે? આ પ્રશ્ન સામે આવે કે એનાથી કાંઈ થાય જ નહીં એમ તમારે કહેવું છે? તો કે એમ નથી કહેવું, પણ ક્યારે તથાપિ એટલે તો પણ ઉપર જેમ અમે જણાવ્યા તેમ ભોગવવા યોગ્ય એવા નિકાચિત કર્મ તેમાંનો કોઈ પ્રકારે મટી શકે નહીં. હવે મંત્ર, તંત્ર, રિદ્ધિ, સિદ્ધિ, દવા ગમે તે હોય, પણ જો નિકાચિત બાંધ્યું હોય કર્મ, બધું નકામું જાય. અમુક શિથિલ કર્મ જે મંદ રસે બાંધ્યું હોય એ કર્મની ક્વચિત નિવૃત્તિ થાય છે, પણ તે કાંઈ ઉપાર્જિત કરનારે વિદ્યા વિના નિવૃત્ત થાય છે એમ નહીં. આકાર ફેરથી તે કર્મનું વેદવું થાય છે, પર્યાય ફેરથી, આકાર ફેરથી એટલે પર્યાય ફેરથી. જેમ કે એક માણસને રોગ થયો, ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર એમ કે ભાઈ ઓપરેશન કરવું પડશે તો મટશે. બહુ સારું, મારે તો મટાડવું છે, ઓપરેશન કરો. તો ઓપરેશન કર્યું એ પણ એક જાતનું એને એની જાતનું વેદન ભોગવટો છે. ઓપરેશનમાં પસાર થયું એ પણ એક જાતનો ભોગવટો છે. તો એ પ્રકારે એને એ ભોગવવું પડે છે, પણ સાવ ભોગવા વિના ચાલે એવું ન બને એમ કહે છે. આપણે સુરીભાઈ પાસે જતા ને, કે ભાઈ આ આંધાનો દુખાવો, કમરનો દુખાવો, પગનો દુખાવો, કાંઈ નહીં. હવે એવા આસન કરાવે ને સરખાઈનો દુખાવો એ વખતે થાય. કા તમે એ વગર ટ્રીટમેન્ટે દુખાવો ભોગવો? કારણ કે ટ્રીટમેન્ટ દરમિયાન દુખાવો ભોગવો, દુખાવો તો તમારે ભોગવવો પડ્યો કે નહીં? આકાર ફેર થઈને ભોગવવો પડ્યો, કા ઓલા આકારે ભોગવો, કા આકારે ભોગવો? હવે આકાર ફેર થઈને જ્યારે ભોગવવો પડ્યો ત્યારે તમે એમ થયું કે આપણે ટ્રીટમેન્ટ કરીને મટાડ્યું, ખોટી વાત છે, એ ભ્રમણા થઈ છે, તમે ભોગવી લીધું એ. અને પાછું તમારું કર્મ એવું હતું કે એ રીતે ભોગવા એવું હતું, પાછું એમાં તમારું ડાપણ નથી, પાછું એ પાછો ઉદય એ જ પ્રકારે અંદર ફેર્યો હતો ત્યારે તમને એ હુંજ્યું, કર્મ અનુસાર મતી ત્યારે તમને હુંજ્યું કે લાવ ફલાણા પાસે જાઓ અને એ કેમ કરું, એ રીતે ભોગવીને મટાઈ ગયો. મહાત્મા કાંઈ માન નથી, એ રીતે એનો ઉદય આવવાનો હતો ને એ રીતે ભોગવવાનો હતો. એમાં પાછું તમે કાંઈ ફેરફાર કરીને બીજી રીતે કરી ગયા એવા, એમાં કંઈ કરતા બુદ્ધિ કરો તો ખોટી જ છે, એ તમારું કરતા પણ ખોટું જ છે. એ પ્રકારનો ઉદય ફરવાનો હતો એટલે તમને એમ સૂજ્યું ને તમે એમ કર્યું, એ ભોગવે છૂટકો, છૂટકો ને છૂટકો. એવી રીતે શિથિલ કર્મને ભોગવવાનું થાય છે. નિકાચિત કર્મમાં તો કોઈ તંત્ર, મંત્ર, વિદ્યા, ટ્રીટમેન્ટ, બીજું ત્રીજું કાંઈ કોઈ કામ, કોઈ ચીજ કામમાં આવતી નથી. એમાં તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એમાં તો ફેરફાર ઉદયમાં થતો જ નથી. આમાં થોડો ઉદય, હવે આ સાધનાની વાત છે. કોઈ કર્મ શિથિલ હોય એવા હોય છે કે જો જીવ સ્વરૂપમાં ચિત્ત સ્થિર કરે તો એ વગર ભોગવે પણ નિર્જરી જાય છે, એવા પણ કોઈ શિથિલ કર્મો હોય છે ખરા. તેવું કર્મ તે મંત્રાદિમાં સ્થિરતાના યોગે નિવૃત્ત થાય એ સંભવ છે, અને એમાં વિદ્યામાં પણ એવી જાતની સ્થિરતા કરાવે છે તો એને એવી રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. અથવા કોઈ પાસે પૂર્વ લાભનો કોઈ એવો બંધ છે, બંધનો પ્રકાર એવો છે કે એને એ પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય અને એ રીતે નિવૃત્ત થઈ જાય, કે જે માત્ર તેની થોડી કૃપાથી ફળીભૂત થઈ આવે, તેની થોડી અસરથી એનું ફળ દેખાય, એ પણ એક સિદ્ધિ જેવું છે. તેમ અમુક મંત્રાદિના પ્રયત્નમાં હોય અને અમુક પૂર્વ અંતરાય તૂટવાનો પ્રસંગ સમીપવર્તી હોય, મેળ ખાઈ જાય. આ બાજુ આનો મંત્રનો ઉપચાર લાગુ પડે, આ બાજુ એનો કર્મ પૂર્ણ સ્થિતિ પૂરી થવાનો કાળ હોય, એને એમ થાય કે આ મંત્રથી મટ્યું, મટ્યું છે એની સ્થિતિ, એ મટ્યું છે એમ છે. તો પણ કાર્યસિદ્ધિ મંત્રાદિ થઈ ગણાય, મંત્રાદિથી થઈ ગણાય, પણ તે વાતમાં કાંઈ સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી, નિષ્ફળ વાર્તા છે, એમાં કાંઈ લોભાવા જેવું નથી, એ બધી નકામી વાતો. જીભ ભૂલ ક્યાં ખાય છે? એની કોઈને કોઈ ખોટી માન્યતા હોય છે. એક વખત એનો કર્મની સ્થિતિ પૂરી થવાની હોય ત્યારે એને એમ થાય કે આ માન્યતાથી ફાયદો થયો. એકમાં એને ફાયદો દેખાણો, પણ બીજા દસમાં નો દેખાણો એ પાછો ગણે જ નહીં. મેં અમે ખોડિયારજીને લાપસી કરીને એટલે આ મટી ગયું, પણ બીજા 56માં તો ન મટી એનું શું, કેમ કે એને તો હજાર જાતની ઈચ્છા થાય છે. લાપસી કરવાથી થાય તો ભાઈ હજારે હજાર સફળ થવી જોઈએ, એકાદમાં સફળ થાય તો એમાં એને જોડી દે ત્યાં. ભાઈ તારે એ પ્રકારનો ઉદય હતો, એમાં લાપસી ફાપસી કંઈ કર્યું નથી, અને કરો તો એ બાકીનામાં કરે. પણ જે અંધશ્રદ્ધા છે એટલે ત્યાં માણસ આંધળો થયો છે, એને દેખાતું નથી કે હું આ કેવી રીતે ગણતરી મૂકું છું, તો કંઈ સમજાવવું જોઈએ ને. એ જાતની વિશ્વાસ છે, શ્રદ્ધા છે, છોડી શકતો નથી. તીવ્ર દર્શન મોહમાં જાય ને એનું ફળ પશુગતિ છે, એનું ફળ પશુગતિ છે. કેમ કે જીવ આડો હાલે છે, ત્યાં સીધો નથી હાલતો, શરીર આડું મળશે એ પરિસ્થિતિ થવાની. એમાં એ પ્રકારનો વ્યવસાય કરતા હોય એને તો બહુ જ ખરાબ સ્થિતિ થાય, જેમ એનાથી કમાણી કરતા હોય ઘણા એવી રીતે, જેમ કે એ મંદિરના બાવા હોય, પૂજારી હોય, એની આવક ખાતા હોય, એવી રીતે એનો એમાંથી એને વધારે ખરાબ સ્થિતિ. આત્માના કલ્યાણનો, કલ્યાણ સંબંધનો એમાં કોઈ મુખ્ય પ્રસંગ નથી, એમાં આત્માનું કલ્યાણ થાય એવી તો કોઈ વાત જ નથી. મુખ્ય પ્રસંગ વિસ્મૃતિનો હેતુ એવી કથા થાય છે, આત્માને વિસ્મૃતિ થાય એવો પ્રકાર, આત્માથી દૂર જવાનું બને છે એનાથી તો ઉલટાનું, આત્માથી દૂર જવાનું બને છે. માટે તે પ્રકારના વિચારનો કે શોધનો નિર્ધાર લેવાની ઈચ્છા કરવા કરતાં ત્યાગી દેવી સારી છે, એ વાત મૂકી દેવી, છોડી દેવી સારી છે, એમાં જરા પણ લાલચ કરવા જેવી નથી, લોભાવા જેવું નથી. અને એ લાલચ કરવાથી કોઈ ફાયદો નથી, એકાંતે નુકસાન છે. શું છે? એકાંતે નુકસાન છે, જરાય ફાયદો નથી. ત્યાગી દેવી સારી છે, ને તે ત્યાગે સહેજે નિર્ધાર થાય છે, અને એવી માન્યતા ત્યાગી દેવ તો સાચો નિર્ણય થાય, કે ખરું શું, સત્ય શું, ને અસત્ય શું એનો નિર્ણય થાય. આ કઈ કર્મનો પ્રશ્ન પૂછ્યો હશે એટલે એમને આ વિસ્તારથી જવાબ આપ્યો છે. આત્મામાં વિશેષ આકુલતા ન થાય તેમ રાખશો, ભલે ગમે તેવો તમારો ઉદય હોય, વધુ આકુલતા ન થાય ધ્યાન રાખજો. જો વધુ આકુલતા થાય તો એ વખતે કર્મ વધારે ખરાબ બંધાશે, જેટલી આકુલતા વધારે એટલું એ વખતે ખરાબમાં ખરાબ કર્મનું બંધન થાય છે. માટે આકુલતા વિશેષ ન થાય, આકુલતા વધે નહીં, તે મુમુક્ષુએ ખાસ ધ્યાન રાખવું. મારા આત્મા કરતા કોઈ વધારે નથી, કોઈ પ્રસંગ વધારે નથી, કોઈ વ્યક્તિ વધારે નથી, કોઈ પરિસ્થિતિ વધારે નથી, મારા આત્માથી કોઈ અધિક નથી. અને મારો મહાન આત્મા, સર્વજ્ઞ સમાન એવો મારો આત્મા, એને હું સાધારણ પ્રસંગના કર્મના ઉદયમાં વેચી નાખું અને મને વર્તમાનમાં દુઃખી કરું ને ભવિષ્યમાં ઘણું દુઃખ પડે એવા કર્મ બાંધું, આવું ઘોર જ્ઞાન શા માટે, કોના માટે? હું કોઈ વાત હા, એ તો કર્મ વધારે ખરાબ બંધાય, કેમ કે એ વખતે રસ તીવ્ર થવાનો, એટલે હા, એટલે અનુભાગ વધારે પડવાનો, એનો ઉદય પાછો આકરો આવવાનો. જેમ અત્યારે બી વાયુ હોય અને મોટું ઝાડ થાય એવી રીતે ઉદય આવે પાછો. વાયુ તમે બી થવાનું, મોટું ઝાડ એ ધ્યાન રાખવાનું. એટલે શીઘ્ર આત્મકલ્યાણ કરવાનો આત્મામાંથી દ્રઢ નિશ્ચય જલ્દી કરી નાખવો. મારે આ સિવાય કાંઈ જોઈએ નહીં, મારું આત્મકલ્યાણ સિવાય કાંઈ કરવું નથી, બસ દ્રઢ નિશ્ચય કરી નાખવો જોઈએ. આખું પરિણમન બદલાઈ જશે, અથવા તમારા પરિણમનની જે અંદરની દુનિયા છે એ આખી બદલાઈ જશે, બીજી દુનિયામાં તમે જીવતા થઈ જશો. નહીંતર વર્તમાન હાલત બી ખરાબ છે અને ભવિષ્યની હાલત તો બહુ ખરાબ છે. બહુ ખરાબ એટલે બહુ ખરાબ છે. અત્યારે આપણું થોડુંક અપમાન થાય તો ઘણું દુઃખ થાય, અને પર્યાય ફેર્યા પછી જેમ વાત કરી એમ વેલણ લઈને મારે ત્યારે ખબર તો બધી પડે, એ વખતે કેટલું દુઃખ થાય, પછી એથી વધારે ખરાબ દશા ઊભી થાય. જેમ જેમ આકુલતા વધે એમ એથી વધારે ખરાબ દશા આવે, પછી એમ નીચેના 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 ભોગવવાના સ્થાનોમાં જીવ અધોગતિમાં ચાલતો ચાલ્યો જ જાય, ચાલ્યો જ જાય, પછી કોઈ એને રોકી શકે નહીં. અત્યારે સમજવાનું ટાણું છે, એ વખતે સમજીને ફરે નહીં તો બહુ દુર્દશા છે, ઘણી દુર્દશા છે. આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશો. જે થવા યોગ્ય હશે તે થઈને રહેશે, એમાં કોઈનું કામ આવવાનું છે નહીં, આપણું તો નહીં પણ બીજા કોઈનું, ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનું કામ આવવાનું છે નહીં. અને આકુલતા કરતા કરતા પણ જે થવા યોગ્ય હશે એ જ થવાનું છે. આ તો મફતનું નુકસાન વરવાની વાત છે, નકામું નુકસાન, અનર્થ દંડ જેને કહેવાય, હાથે કરીને દંડ ભોગવવાની વાત, એ તો થવાનું છે જ થવાનું. આકુલતા કરો તો થવાનું, એ થવાનું નહીં. આકુલતા ન કરો તો થવાનું, એ થવાનું. પણ આકુલતા કરવા જતા જે થવા યોગ્ય થશે અને હારે હારે આત્મા પણ અપરાધી થશે, આનો નુકસાન કેવું વધારાનો, પોતે અપરાધી. માટે સાચી સત્સંગ યોગે સાચી સમજણ કરવી જોઈએ અને પોતાના આત્માને દુઃખથી છોડાવવો જોઈએ, દુઃખથી ને દુર્ગતિથી છોડાવવો જોઈએ. એમાં ડાપણ છે પોતાનું, નહીંતર મૂર્ખતા કરી કરીને દુઃખી થયો છે. ભાગ્ય યોગે દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો, એથી વધારે સદભાગ્ય હતું તો આ બધી સમજવાની તક મળી. આથી હવે વધારે શું જોઈએ? પછી જો પોતે ન સમજણ સમજણ કરીને સાચે રસ્તે જાય તો એનો કોઈ ઉપાય નથી. કાંઈ સુધી રાખે.